तुष्टावास्यतदा वसः प्रविश्य स विशास्ते सत्तानोयं नरेन्द्रस्य प्रदासाद् व्यतिष्ठितो अयोध्याकांड। तेमना वंशनी प्रशंसा करीने तेओ सुमंत राजाना शयनखंड सुधी चाल्या गया। प्रशंसा एक एवो उपाय छे जेना द्वारा ज्यां पहोंचवू अघरु होय एवा स्थाने पण पहोंची शकाय छे। राजाना शयनखंड मा हर कोईने प्रवेश मळतो नथी, पण सुमंत तो त्यां पहोंची गया। तेमने तेमना वंशना तेमना अहम भावना वखाण कर्या। अहमतानुं पोषण अने काम सेवन એ બે આ જગતના મુખ્ય વિલાસો છે। મનનો સૌથી પ્રિય વિલાસ તે વખાણ છે। સર્પ અને હરણ સંગીતના ધ્વનિ પર મુગ્ધ બની જાય છે। મનુષ્યને માટે સૌથી મધુર ધ્વનિ તે તેની આત્મપ્રશંસા છે। આ શ્લોકમાં પ્રશંસાના મહત્વનું વર્ણન છે। આ એક એવું હથિયાર છે જેના ઉપયોગ દ્વારા સારા અને માઠી બંને પ્રકારની પરિણામ મેળવી શકાય છે। ખુશામત્યા ચાલાક સઠ લોકો ખોટી પ્રશંસા કરીને બીજાઓના ગર્વને પંપારે છે અને પોતાનો સ્વાર્થ સાધે છે। અયોગ્ય પ્રશંસાથી ફૂલાઈ જનારને ખોટી ટેવ પડે અને એવો ભ્રમ થવા લાગે છે કે હું ખરેખર એવો સારો જ છું, તેને તેના દોષ દેખાતા નથી અને સારા ગુણો જ તેને ખોટી રીતે દેખાયા કરે છે। આથી તેનું મગજ અજ્ઞાનમય અને ભ્રાંતિવાળું બની જાય છે। પરિણામે તેના કામ પણ ઢંગધડા વગરના થાય છે। રાજાઓ, તાલુકાદારો, અમીર લોકો અને અમલદારો વગેરેમાં આવા પ્રકારની ખુશામતથી પેદા થયેલ અનેક વિકારો જોવામાં આવે છે। પરંતુ જો પ્રશંસાનો સદઉપયોગ કરવામાં આવે, યોગ્ય રીતે એ દ્વારા કોઈનો ઉત્સાહ વધારવામાં આવે, તો તેનો વધારે વિકાસ થાય એવી શુભ ભાવના રાખવતા આવે તો તેથી તેનો ઉત્સાહ અને તેનું આત્મબળ વધે છે। અરે, એ પ્રશંસાને સાચી પાડવા ખાતર પણ તે ખોટા કામોથી દૂર રહે છે। જેણે સફેદ કપડાં પહેર્યા હોય એવા માણસ એના કપડાંને ખૂબ કાળજીથી સાચવે છે। કદાચ કોઈ ભૂલને કારણે સફેદ કપડાં પર ડાઘ ન પડી જાય તે માટે સાવધ રહે છે, પણ જેણે કાળા કે એવા બીજા રંગના કપડાં પહેર્યા હશે તેની એવી જરા પણ ફિકર રહેવાની નથી। પ્રશંસા દોરી ચાદર છે અને નિંદા કારા ભૂખરા રંગની ચાદર છે। આપણે આપણા દરેક ઓળખીતાને સફેદ કપડાં પહેરાવી રાખવા જોઈએ। આમ કરવાથી જાહેર જીવનમાં સજાગ બનશે અને સારી રૂચિવાળો બનશે। વનવાસી સંખ્યાય વાસાંસ્યાપ્ષણાની ચ બંતારમ મગચ્છંત્યમ સોતાર્ય ઇવ સુરો દદૌ। વનવાસના દિવસોની ગણતરી કરીને પતિની સાથે જનારી સીતાને સસરાએ વસ્ત્ર આભૂષણો આપ્યા। ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને એમને માટે યોગ્ય તૈયારી રાખવી એ વાત આ શ્લોક સમજાવે છે। પૂર્વના કર્મોને કારણે આજે આ દશા છે, પણ હવે જો સારી તૈયારી કરવામાં ન આવે તો ભવિષ્ય અંધકારમય બને। બુદ્ધિશાળી લોકો ભવિષ્યનો વિચાર કરે છે। ભવિષ્યનું જીવન સુખ શાંતિ અને આનંદ ઉલ્લાસમય રીતે વીતે એ માટે તેઓ શુભ કર્મો કરીને વધારે પુણ્ય ભેગું કરે છે। આપણે એવું જ કરવું જોઈએ। રાજા સત્ય ચ ધર્મસ્ય રાજા કુલવત્તા કુલમ રાજા માતા પિતા ચૈવ રાજા હિત કરો નૃણામ, રાજા સત્ય છે, ધર્મ છે, કુરવાનોનું ફળ છે, પ્રજાને માટે માતા પિતા સમાન છે અને મનુષ્યનો હિતસ્વી છે. રાજા દ્વારા પ્રજાના હિતને સત્યના આધાર પર ચાલનાર રાજ્ય છે. સુરાજ્ય અને એથી ઉલટી રીતે ચાલનાર રાજ્યને કુરાજ્ય કહે છે. આ શ્લોકમાં સુરાજ્યની પ્રશંસા કરવામાં આવી છે, એની શ્રેષ્ઠતા બતાવીને સુરાજ્ય દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમોનું પાલન કરવાના પ્રોત્સાહન આપવામાં આવ્યા છે. દરેક સભ્ય નાગરિકનું કર્તવ્ય છે કે સમાજ હિત સંબંધી રાજ્ય નિયમોનો ઈશ્વરી આજ્ઞાઓ ધર્મની આજ્ઞાઓની જેમ આદર કરવો જોઈએ અને તેમનું પાલન કરવું જોઈએ. રાજ્ય ભક્તિનો અર્થ છે દેશભક્તિ, સમાજ ભક્તિ. આ શ્લોક દેશભક્તિ અને સમાજ ભક્તિની પ્રેરણા આપે છે. નિરીક્ષ્ય સ મુહૂર્ત તુ દદર્શ ભર્તો ગુરુમ ઉટજે રામાસીનમ જટા દલધારીણીમ. ભરતે તે જ ક્ષણે જટાધારી રામને તે કુટીરમાં ખેડલા જોયા. ઈશ્વરનું આશ્ચર્ય મોટા વૈભવશાળી ભવનો ખજાનાઓ અને ભંડારોમાં રહેલું છે. વૈભવવાળો ઈશ્વર દરેક વૈભવશાળી પદાર્થમાં ઝરહરતો દેખાય છે, પરંતુ જો ઈશ્વરના સતોગુણી સ્વરૂપનું બ્રહ્માનું જટાધારી ત્યાગમૂર્તિ રામના દર્શન કરવા હોય તો તે ઝૂંપડીમાં જ મળી શકે. મહાત્મા ગાંધીજી દરિદ્ર જનતાને દરિદ્ર નારાયણ કહેતા હતા. ઈશ્વરની સર્વોત્તમ ઝાંખી તેમને દરિદ્ર લોકોમાં થતી અને દીન ગરીબોના ઝૂંપડા તેમને ઈશ્વરના શ્રેષ્ઠ મંદિરો લાગતા હતા. ઝૂંપડી સાદાઈ અપરિગ્રહ અને ત્યાગની પ્રતીક છે. જ્યાં આવા ગુણો હોય ત્યાં જટાધારી રામના સત્શક્તિઓથી આચ્છાદિત બ્રહ્માના દર્શન થઈ શકે છે. એ દર્શન તો જે ભરતની જેમ સરળ દોષરહિત અને ભોરા અંતઃકરણવાળા હોય એમને જ મળે. આ શ્લોકમાં ઈશ્વરના દર્શન કેવી રીતે થઈ શકે એ પ્રશ્નની ચોખવટ કરતા કુટીરથી જટાધારી રામ અને ભરત એ ત્રણ તત્વનો ઉલ્લેખ થયો છે. વિવેકી મનુષ્ય પોતાની દ્રષ્ટિ ભરત જેવી બનાવે, પોતાના હિલના ખૂણાને સરળ ઝૂંપડી જેવો બનાવે, ત્યારે જ તેને જટાધારી રામના દર્શન થાય. મુગટધારી રામ તો બીજે પણ મળે, તેમની એવી ઝાંખી તો અયોધ્યાના રાજમહેલમાં પણ મળી શકતી, પણ જટાધારી રામનું સત્યમય બ્રહ્માનું ઘર તો ઝૂંપડી જ હોય. યદી બુદ્ધિ કૃતા દ્રષ્ટુમગ સત્યમ ત મહામુનિમ અદૈવ ગમમે બુદ્ધિ રોચવસ્વ મહામુને. હે મહામુનિ, જો તમે અગસ્ત્યના દર્શન કરવાની ઈચ્છા કરી હોય તો આજે જ જવાનો વિચાર કરો. અગસ્ત્ય શબ્દનો અર્થ થાય છે કલ્યાણ. જે બુદ્ધિશાળી મનુષ્ય કલ્યાણની ઈચ્છાવાળો હોય, આત્મ સત્કારની ઈચ્છા રાખતો હોય, ઈશ્વર પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય, અર્થાત કોઈ પણ પ્રકારની ભૌતિક માનસિક સફળતા મેળવવા ચાહતો હોય, તેણે પોતાના ઉદ્દેશને સફળ કરવા આજે જ કામે લાગી જવું જોઈએ. કાલે કરીશ એવો વિચાર કરવાથી કામ થઈ શકવાનું નથી. આજ આજ ભાઈ અત્યારે એમ જ સમજવાનું છે, કારણ કાલ તો કદી આવતી જ નથી. વર્તમાન સમય જ કિંમતી છે. જે સમય વીતી ગયો તે પાછો આવતો નથી. તેને માટે શોક કે ચિંતા કરવાથી કંઈ વરવાનું નથી. જીવનમાં વર્તમાન કાળ જ કિંમતી છે. વર્તમાન સમયના એક એક ક્ષણનો સદુપયોગ કરવો એનું નામ જ સમયનો સદુપયોગ. જે કરવું યોગ્ય હોય તે કરવામાં વિલંબ કરવો ન ઘટે. સમયને જરા પણ બગાડવા દીધા વિના હમણાં જ જે તે કામ શરૂ કરી દેવું જોઈએ. આ શ્લોક એ જ વાત શીખવાડે છે. ભરત્યાર્ય સ્વશૃણામ મમ ચ પ્રભો મૃગઃ રૂપ મદમ વિસ્મય દિવ્ય જનિષ્યતિ. ભરતને આપને અને મારી સાસુઓને આ દિવ્ય મૃગરૂપી રમકડું વિસ્મિતિ કરશે. જો આ જીવતું ન પકડાય તો પણ તેનું ચામડું મૃગચર્મ ખૂબ જ સુંદર હશે. બધા લોકોને પ્રસન્નતા આપનાર પદાર્થો જો આખા સ્વરૂપમાં સંપૂર્ણપણે મળી શકે તેમ ન હોય તો થોડા થોડા પ્રમાણમાં પણ તેમને મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. સદગુણ આપણામાં જેટલા પ્રમાણમાં હોય એટલા સારા, પૂર્ણ પ્રમાણમાં હોય તો બહુ જ સારું. પરંતુ જો પૂર્ણતા પ્રાપ્ત ન થઈ શકે તો પણ થોડી ઘણી પણ મળે એ માટે પ્રયત્ન કરવો જોઈએ. જો પૂર્ણ સત્યવાદી, પૂર્ણ નિષ્પાપ, પૂર્ણ સદાચારી ન બની શકાય તો હિંમત હારી જવા કરતાં જેટલું શક્ય બને એટલું ઉત્તમ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન ચાલુ જ રાખવો જોઈએ. શિલ્પ, સંગીત, કલા, વ્યાયામ, ભાષણ, બીજી ભાષાઓના જ્ઞાન વગેરે જેટલા વધારે પ્રમાણમાં મેળવી શકાય એટલો પ્રયત્ન કરવો જોઈએ. જગતના જેટલા વધારે વિષયોનું જ્ઞાન મળે એ માટે સદા પ્રયત્નવાળા બનવું જોઈએ. સંપૂર્ણ અથવા બિલકુલ નહીં એવી દુરાગ્રહ ભરેલી નીતિ કરતાં જેટલું મળે એટલું સ્વીકારો અને વધારે માટે પ્રયત્ન કરો. એ નીતિ અપનાવવાની શિખામણ આ શ્લોકમાં છે. સર્વનાશે સમુત્પન્ને અર્ધજયતિ પંડિત વારી ઉક્તિનો ભાવાર્થ પણ એવો જ છે. ગચ્છ સિદ્રમિતો વીર સુગ્રીવ ચ મહાબલમ વયશ્ય તમ કુરુ ક્ષિપ્રૈ મિતા ગત્વાદ રાઘવ. હે રાઘવ, તમે અહીંથી જલ્દી જ મહાબલી સુગ્રીવ પાસે જાઓ અને આજે જ તેને તમારો મિત્ર બનાવો. શક્તિશાળીને આપણો મિત્ર બનાવવામાં વિલંબ ન કરવાનો અહીં ઉપદેશ આપવામાં આવ્યો છે. લોક વ્યવહારની દ્રષ્ટિએ બળવાન માણસનો સહારો બહુ મોટી વસ્તુ છે. એના દ્વારા મોટી મુશ્કેલીઓ ઉકેલી જાય છે અને ઉન્નતિના અનેક માર્ગો ખુલે છે. સત્સંગનો મહિમા જાણીતો છે. જે આપણાથી વધારે શક્તિશાળી હોય તેની નજીક જવાથી, તેની મૈત્રી કરવાથી આપણી શક્તિમાં વધારો થાય એ સ્વાભાવિક છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ આવું જ છે. જીવાત્મા પોતાના કરતાં ભગવાન દૈવી શક્તિઓ સાથે સંબંધ સ્થાપીને દૈવી લાભો મેળવે છે. જે ક્ષેત્રમાં લાભ મેળવવો હોય તેણે તે જ ક્ષેત્રના પોતાના કરતાં ભગવાન માણસોની દોસ્તી જલ્દી જ કરવી જોઈએ. દેશકાલી ભજસ્વાદ ક્ષિતમાગહ પ્રિયા પ્રિયે સુખ દુઃખ સહકાલે સુગ્રીવ વવસાગો ભવ. દેશકાળને સમજ અને પ્રિય અપ્રિય તથા સુખ દુઃખ તે સહન કરીને સુગ્રીવને આધીન રહે. માણસ જેવું ઈચ્છે, જેવી પોતાની સ્થિતિ તેને ગમતી હોય તેવું જ બધું તેને મળે એવું કંઈ બને જ એમ થતું નથી, ન પણ બને. દેશકાળની વિચિત્રતાને કારણે, નસીબને કારણે માણસને ઘણીવાર અગવડભરી સ્થિતિમાં, દુઃખમય સ્થિતિમાં પણ રહેવું પડે છે. આવી સ્થિતિને ધીરજપૂર્વક સહન કરતાં કરતાં તેમાંથી છૂટવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રિય અને અપ્રિય તથા સુખ અને દુઃખવાળી સ્થિતિઓમાં માણસે અધીર બનવું જોઈએ નહીં. આવી પરિસ્થિતિઓમાં મનને સ્વસ્થ શાંત રાખીને ધીરજ દાખવવી જોઈએ. वंदितौ व्यासात सिद्धास्तप्सा वितकलमशाः स्तव्याः चापि सीताया प्रवृत्ति विपायान्वित। निष्पाप सिद्ध तपस्वियों ने प्रणाम कर्या अने एमणे विनयपूर्वक सीतानी खबर पूछी। आपज्ञान संबंधी उपदेश गमे तेनी पासे थी ग्रहण करवो नहीं, गमे तेने गुरु बनाववा जोईए नहीं, पहला ए जोई जानी लेव जोईए के आत्मज्ञाननो शिक्षक एटले गुरु आ त्रण गुणों वालो छे के नहीं। निष्पाप अनुभवी अर्थात सफर तथा तपस्वी जेमा आ त्रण होय तेज आत्मा संबंधी ज्ञान आपवानो अधिकारी गणाय। पापात्मा अनुभव वगरनो अने भोगपरायण मनुष्य गमे एटलो मोटो चतुर वक्ता अने पंडित होय तो पण तेनी पासेथी आत्मज्ञान संबंधी उपदेश ग्रहण करवो नहीं। एवा मानस पासे एवो उपदेश लेवामां खोटा मार्गे चढ़ी जवानो के छेतरावानो भय होय छे। विश्वास करवा जेवो मार्गदर्शक मिली जाए तो तेने प्रणाम करीने निष्ठापूर्वक प्रश्न करवो जोईए। आ रीते योग्य जिज्ञासापूर्वक शिष्टाचारपूर्वक अने शिष्ट भावथी पूछवामां आवे तो अधिकारी गुरुओ उचित मार्गदर्शन करे छे। आ श्लोकमां आत्मज्ञानी गुरुना लक्षण अने शिष्यनी पूछवानी रीतनो मार्ग बतावामां आव्यो छे। सनिचिंत्य पूरी लंका सष्ठां ताम कामरूपिणां विक्रमेण महातेजा हनुमान कपिशतम। कपिश्रेष्ठ महातेजस्वी हनुमाने पराक्रमथी कामरूपिणी लंकाने जीती। कामवासना रूपी लंका देखावे लोभावनारी सुवर्णाना जेवी कांतिवारी अने आँखोने गमी जाय तेवी लागे छे तेने जीतवी अघरी होय छे। आ कामवासना रूपी सुवर्णमय लंकामां असुर लोको आनंदपूर्वक रहे छे। आ असुरो आंतरिक शत्रुओ જ્યાં સુધી કામવાસના રૂપી લંકાનો કિલ્લો સુરક્ષિત રહે ત્યાં સુધી સુરક્ષિત રીતે રહી શકે છે। આ રહસ્યને સમજાવતા હનુમાનજીએ આ અસુરપુરી લંકાને જીતવી જરૂરી માની અને પરાક્રમથી બ્રહ્મચર્યથી શીલ સદાચાર અને સંયમથી એ કામવાસના રૂપી લંકાને જીતી લીધી। અસુરતાને હરાવવી હોય તો કામવાસનાને જીતવી જરૂરી છે। આ વિજય બ્રહ્મચર્ય દ્વારા જ થઈ શકે। હનુમાનજીની માફક આપણે બધાએ કામવાસના રૂપી લંકાને જીતવાનો પ્રયત્ન કરવો જોઈએ। ધન્ય દેવાહા સગંધર્વાહા સિદ્ધાશ્ચ મહર્ષયઃ મમ પશ્યંતિ યે વિરહ રામ રાજીવ લોચનમ। જેઓ મારા રાજીવ લોચન કમળ નયન વીર રામને જુએ છે એ દેવતાઓ ગંધર્વો સિદ્ધો તથા ઋષિગણોને ધન્ય છે। પરમાત્માને જોવાવાળાઓને ધન્ય છે। પરમાત્મા બધાની નજીક છે, બધાની અંદર છે, ચારે બાજુએ છે। એક ઇંચ જમીન પણ તેના વિનાની નથી, છતાં પણ માયાથી ઘેરાયેલા લોકો તેને જોઈ શકતા નથી। તેઓ એમ માને છે કે કોણ જાણે પરમાત્મા અમારાથી કેટલાક દૂર હશે, તેને ઓળખવા તેના દર્શન કરવા કેટલાય અઘરા હશે। તેઓ આંધ્રા બનીને પરમાત્માને જોતા નથી અને ખોટા કર્મોમાં ગળાબૂડ ડૂબેલા રહે છે। જે લોકોના દિવ્ય ચક્ષુ ખુલી ગયેલા હોય છે તેમને પોતાની અંદર બહાર ચારે બાજુએ કણ કણમાં પરમાત્માના દર્શન થતા રહે છે। આ દિવ્ય દર્શનથી એમના અંતઃકરણ તૃપ્ત થઈ જાય છે અને એમના સાત્વિક કર્મ અને સ્વભાવમાંથી કસ્તુરી જેવી સુવાસ તેમનામાં ફેલાતી રહે છે। આવા દિવ્યદર્શી વ્યક્તિઓને દેવ ગાંધર્વ ઋષિ વગેરેની પદવીઓ આપતા આ શ્લોકમાં તેવા લોકોની પ્રશંસા કરી છે અને તેમને ધન્ય ગણ્યા છે। मंगलाभिमुखी तस्य तदासीन महाकले उपतस्ये विशालाक्षी प्रयति हव्यवाहिनम। तेओ पे समय कपिनो मंगल करवा इच्छता था, तेथी ते विशाल नेत्रवारा सीताए अग्नि ने स्तुति करी। मंगल कामना शुभेच्छा माटे अग्नि नी पूजा करवानी वैदिक रीत प्रसिद्ध छे। अग्निहोत्र होम अथवा यज्ञ पूर्वक जे शुभ कर्मों करवामां आवे छे ते हमेशा सारा ज परिणामों लावे छे। यज्ञनो महिमा खूब ज छे। पे द्वारा रोग मुक्ति, वरसाद, पुत्र प्राप्ति तथा विविध इच्छाओनी प्राप्ति थी माडीने आत्म बुद्धि सुधीना लाभ थाय छे। बीजाओना मंगल अमंगल ने लगता कार्य पण अग्नि पूजा द्वारा शक्य बने छे। जीवन शक्ति ने पण अग्नि कहे छे। जीवन शक्ति ना विकास द्वारा मंगल थाव ए तो प्रत्येक सिद्ध छे। जेना मां पूरता प्रमाण मां गर्मी होय, तेज होय, तेनो तो दरेक रीते मंगल ज थवानो। क्रिया शक्ति नु प्रमाण वत्ता तेमना कार्य सहज रीते सफर अने सहला बनी जवाना। रहित महार्थ मृदु हेतु सहितम अतिता कालायति सप्रतिक्षणम निगम्य तद्राक्य मुपस्थित ज्वरः प्रसंगवानुत्तर मेत ब्रवीत। त्रणे कारमा हितकारी सप्रमाण कोमर अने अर्थयुक्त विभीषणना वचन सांभळीने रावण ने खूब क्रोध चढ़ो अने तेने कहूं, दुष्ट मानस से उचित के अनुचित विचार करता नथी। कल्याणकारक छे के शूँ अकल्याणकार छे एनो विचार पण तेमने होतो नथी। एमने तो पोताना स्वार्थ ज सौथी मोटो लागे छे। तेमनी तेजे धून होय छे ते सिवाय बीजी कोई पण वात ने तेओ सांभरता नथी। रावण उपर विभीषण ना हितकर प्रमाण कर कोमर अने अर्थ भरेला वाक्यनो कसो ज प्रभाव पड़ो नहीं। उल्टो ते तो गुस्से थईने जवाब आपवा लाग्यो। आंद्रा आगर रहे ते पोतानी आँखों खोवे वारी कहेवत अहीं नीति वचनना रूपमां समझाववामां आवी छे। जे लोको मतमां मस्त रहे छे तेओ बीजाओनी साची अने योग्य वात पण सांभरता नथी। एमने सीधी सारी समझावी शकाय नहीं। एमने समझाववानी तो बीजी ज रीत होवी जोईए। धर्मात्मा राक्षस श्रेष्ठ सप्राप्तोयम विभीषण लंकेश्वर्यमिदं श्रीमान ध्रुव प्राप्नोत्येव। राक्षसोमां श्रेष्ठ धर्मात्मा विभीषण आवी रह्या छे तेवो ज आ लंकाना शत्रुहित राज्यनो उपयोग करशे। माणस राजाना कुटुंबनो होय, वैभववारो होय, राज्यनो अधिकारी होय કે ગમે તે હોય, ઘણું કરીને તેના વિરોધીઓ વધુ હોય છે, પરંતુ નિષ્પક્ષ ન્યાયી અને ઉદાર ધર્માત્માઓ આ નિયમના અપવાદ હોય છે। આવા માણસો જવાબદારી, નેતૃત્વ, સત્તા અને ન્યાયની લગામ પોતાના હાથમાં રાખવા છતાં કોઈના શત્રુ બનતા નથી। વિભીષણની માફક ન્યાયી દ્રષ્ટિવાળા બનીને આપણે સર્વના પ્રિય બની શકીએ, એ રીતે આપણે લોકોના હૃદય ઉપર શાસન કરી શકીએ। યો રજ્રપાતા અગ્નિશમ ન પાતાન ચુક્ષુભમ નાપી ચચાલ રાજા સ રામા બાણ વિહિતો મૃષાત ચચાલ ચાપમ ચ મોચ વિરહ। જે રાવણ વજ્રપાતથી કે અગ્નિ પ્રહારથી વિચલિત થયો ન હતો તે રાવણ રામના બાણ વાગવાથી બહુ જ દુઃખી થયો અને તેણે બાણ છોડ્યા. જે માણસો સાહસી લડવૈયા અને યોદ્ધાઓ હોય છે તેઓ જગતના દુઃખોની પરવા કરતા નથી, ભયંકર પ્રવાહો સહન કરીને પણ પરાક્રમ કરે છે. આવા વીર પ્રકૃતિના માણસોને પણ રામના બાણના અંતરાત્માના શપથથી દુઃખી થવું પડે છે. કચડાયેલો આત્મા જ્યારે ક્રંદન કરે છે, જીવ ધનને બરબાદ કરવાને કારણે કુબુદ્ધિને એ શાપ આપે છે, ત્યારે તેના અંતરમાં હાહાકાર મચે છે. એ આત્મ પ્રતાડનાથી ભયંકર પાષણ જેવો હૃદયો પણ વિચલિત અસ્થિર બની જાય છે. પોતાના બાહુબલ વડે લોકો કમજોર લોકોને સતાવે છે અને તેમને લૂંટીને હરાવીને પોતાના વિજય પર ગર્વ કરે છે. નાના નાના પરાક્રમોનું તેમને ખૂબ અભિમાન હોય છે, પરંતુ પાપોના દંડ સ્વરૂપ કોઈ દૈવી પ્રહાર તેમના ઉપર પડે છે ત્યારે તેમના હાલ હવાલ બુરા થઈ જાય છે. અભિમાની અહંકારી લોકોએ એ વાત યાદ રાખવી જોઈએ કે એમના કરતાં પણ બળવાન સત્તા કોઈ છે અને એના એક જ પ્રહારથી બધી અકળાઈ ઢીલી થઈ જશે. કમજોરને સતાવી તો શકાય, પણ તેની હાઈની સ્પર્ધા કરવી અઘરી છે. ભલભલાના ધમંડને એ ચૂર કરી શકે છે. આથી આપણે ઈશ્વરીય કોપ અને દૈવી દંડનો ખ્યાલ રાખીને સારું આચરણ કરવું જોઈએ. યશ્ય વિક્રમાસ દ રાક્ષસા નિર્ધન ગતા ન મન્યે રાઘવમ બરમ નાર યણમનામયમ. જેના પરાક્રમોથી રાક્ષસો મર્યા તે નિષ્પાપ વીર રામને ધન્ય છે. એવા પુરુષના પરાક્રમને ધન્ય છે કે જે જાતે પાપ રહિત રહે છે અને પાપોને મારીને હટાવે છે. સ્વાર્થને માટે ઘણા લોકો પરાક્રમ બતાવે છે, પરાક્રમ કરવાના લોભથી અહંકારી બની જાય છે. આવું તો અતિ સામાન્ય માણસમાં પણ હોય છે, પરંતુ જે લોકો પોતાના પરાક્રમોનો ઉપયોગ ફક્ત અસુરતત્વનો નાશ કરવા માટે જ કરે છે અને તે પરાક્રમનો જરા પણ દુરુપયોગ ન કરતા પોતાને જરા પણ પાપરૂપી કિચડમાં પડવા દેતા નથી, એવાઓને ધન્ય છે. પરાક્રમ અને વીરતાની શ્રેષ્ઠતા આવી જ હોય. આનું જ નામ સાચું પરાક્રમ, સાચી વીરતા. સતે દદશિરે રામ દહંતમપી વાહિનીમ મોહિતા પરમાસ્ત્રેણ ગંધર્વેણ મહાગમનઃ. મહાત્મા રામે દિવ્ય ગંધર્વસ્ત્રો વડે રાક્ષસોને મોહિત કરી નાખ્યા હતા, તેથી જ સેનાનો નાશ કરનાર રામને તેઓ જોઈ શક્યા ન હતા. અજ્ઞાની માણસોની બુદ્ધિ એવી વિમોહિત હોય છે કે તેમને એ સમજાતું નથી કે એમની સેનાનો સંહાર કોણ કરે છે, તેમને કોણ ત્રાસ આપી રહ્યું છે, તેનું કારણ તેમના લક્ષમાં આવતું જ નથી. તેમને લાગે છે કે બીજા આપણને નુકસાન પહોંચાડી રહ્યા છે, પણ ખરી વાત તો એ છે કે તેમની અસત રીતિ જ ફલિત થઈને તેમની વિપત્તિનું કારણ બની રહી છે. ઈશ્વરીય નિયમ મુજબ આપણા પાપો જ કષ્ટો બનીને આપણને સતાવતા હોય છે. અજ્ઞાન માણસો જગતની પરિસ્થિતિઓનો દુઃખોના કારણ માને છે, પરંતુ ખરેખર તેમના પાપ જ એમના મોટા શત્રુ હોય છે. અદૃશ્ય ઈશ્વર એ પાપોને જ ગંધર્વ બાણોની માફક એમના ઉપર ફેંકે છે અને તેથી જ તેઓ હણાય છે. પ્રણમ્ય દેવતેભ્યશ્ચ બ્રાહ્મણો અભ્યશ્ય મૈથિલી બધ્વાંજ લિપુટો કેદમુવાચ અગ્નિ સમીપ્ત. દેવતાઓ અને બ્રાહ્મણોને પ્રણામ કરીને સીતાએ હાથ જોડીને અગ્નિ સમીપ જઈને કહ્યું, મહાન આત્માઓ કોઈ પણ વાતને પ્રગટ કરતા પહેલા દેવ અને બ્રાહ્મણોનું શ્રદ્ધાપૂર્વક ધ્યાન કરે છે અને વિચાર કરે છે કે આમ કયાથી શ્રેષ્ઠ પુરુષો શું વિચારશે. આખી દુનિયામાં મૂર્ખ માણસો ભલે કોઈ વાતને પસંદ કરે પણ થોડાક દેવ અને બ્રાહ્મણો અર્થાત શ્રેષ્ઠ પુરુષો એ વાતને ત્યાગ કરવા જેવી ગણે તો એ કાર્ય સારા માણસો માટે ત્યાજ્ય જ ગણાય. બીજું, સતોગુણી અંતઃકરણવાળા માણસો ગમે તેટલા વૈભવશાળી બની જાય તો પણ બ્રહ્મકર્મ અને ઉચ્ચ ચરિત્રવાળા પુરુષો માટે સદા નમ્ર બનીને રહે છે. સીતાએ અગ્નિ સમક્ષ જઈને કહ્યું હતું, આપણે જે કંઈ કહેવાનું હોય તે આપણા અંતઃકરણમાં વસેલી જ્યોતિની સમક્ષ જઈને કહેવું જોઈએ. જે લોકો ઈશ્વરથી દૂર હોય છે તેમના મોંમાંથી જ છળ, કપટ કે અસત્યની વાણી નીકળે છે. અગ્નિ પાસે જઈને, અંતઃકરણની પાસે જઈને જો આપણે આપણું મોં ખોલીએ બોલીએ તો હંમેશા મોંમાંથી સત્ય જ નીકળવાનું. ચરનાતત્વમ તયસ્યેવ ગણઃ દેવસ્ય કંપિતાઃ ચચાલ પાર્વતી ચાપી તદાશિલષ્ટા મહેશ્વરમ. પર્વતના ડોલવાને કારણે શિવના ગણો કંપી ઉઠ્યા અને પાર્વતી પણ મહાદેવને વર્ગી પડ્યા. મૂળ આધાર અસ્થિર બની જાય તો તેના પર રહેલી બધી વસ્તુઓ પણ અસ્થિર બની જાય છે. ગમે એટલી મોટી વસ્તુઓ પણ સ્થિર રહી શકે નહીં. ધરતી કંપ થતાં પૃથ્વી પરની વસ્તુઓ ડોલવા લાગે છે. મનુષ્ય જેવી દ્રષ્ટિવાળો હોય તેવું જ બધું તેને દેખાય. જગતના બધા પદાર્થો, બધી ક્રિયાઓ, બધા પ્રસંગો અને પરિસ્થિતિઓ તેને તેની દ્રષ્ટિ મુજબ સારી કે ખોટી લાગે છે. પરંતુ પહેલાંની તેની દ્રષ્ટિ બદલાય તો તે નવી રીતે વિચાર કરવા લાગે છે અને પહેલાંની બધી વસ્તુઓ તેને બદલાઈ ગયેલી દેખાય છે. આજે એક માણસ તેના એક પ્રકારના દ્રષ્ટિકોણને કારણે મહાન લોભી અને કંજૂસ હોય પણ કાલે તેને નવી દ્રષ્ટિ મળી જાય તો તે મહાન ત્યાગી પણ બની શકે. એ જ રીતે કોઈ ત્યાગી હોય તે લોભી પણ બની જઈ શકે. તાત્પર્ય એ કે જીવન પરિવર્તનનું મુખ્ય કારણ તો પેલો આધાર છે જેના પર ઊભા રહીને મનુષ્ય વિચારતો હોય છે અને પોતાના નિર્ણય કરતો હોય છે. જગતમાં જેટલા પરિવર્તનો વ્યક્તિગત કે સામૂહિક રીતે થયા છે તે બધાનું મૂળ કારણ છે દ્રષ્ટિકોણનું, એટલે મૂળ આધારનું. પરિવર્તન આપણે આપણી જાતને, આપણા સમાજને જે દિશામાં બદલવા ઈચ્છીએ તે જ પ્રમાણે આપણી દ્રષ્ટિ, આપણી વિચારસરણી, આપણી આધારશીલને બદલવી અનિવાર્ય છે. પર્વત ડોલ્યો એટલે શિવ પાર્વતી પણ ડોલી ઉઠ્યા. દ્રષ્ટિ ડોલે અર્થાત બદલાય તો જીવનનો આખો મહેલ પણ ફરી જાય, બદલાઈ જાય. દારા પુત્રાહ પુરમ રાષ્ટ્ર ભોગોચ્છાદન ભોજનમ સબમ મેવા ભક્તકનો ભવિષ્યતિ હરો સ્વર. વાનરરાજ સ્ત્રી પુત્ર નગર રાજ્ય ભોગ વસ્ત્ર ભોજન વગેરે આપણી અવિભક્ત સંપત્તિ છે. સંપત્તિને, જયને, સમાજને અને ખાદ્ય વસ્તુઓને અવિભક્ત અર્થાત અખંડિત રહીને આ શ્લોકમાં વર્તમાન સમાજવાદના સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે. ઈશ્વરની આપેલી જેટલી વસ્તુઓ આ જગતમાં છે તે બધી વસ્તુઓ પર બધા મનુષ્યોનો સરખો હક છે. જરૂરિયાત પ્રમાણે બધાને એ બધી વસ્તુઓનો ઉપયોગ કરવાની છૂટ હોવી જોઈએ. આ સિદ્ધાંતો ઉપર જ આપણા સમાજવાદની આધારશીલા ઊભી રાખવામાં આવી છે. સંપત્તિને વહેંચીને વ્યક્તિગત કબજામાં રાખવાની વાતનો અહીં વિરોધ કરવામાં આવ્યો છે અને સમાજ તેમજ વ્યક્તિ બંનેનું એક સાથે મહત્વ સમજાવ્યું છે. આ વિચાર લોક સમાજવાદ સિદ્ધાંતનો આધાર સૂત્ર છે. યામેવ રાત્રિમ શત્રુઘ્નઃ પણ શાલા સમાવિશતઃ તામેવ રાત્રિમ સીતાપિ પ્રસૂતા દ્રારકદ્રયમ. જે રાત્રે શત્રુઘ્ન વાલ્મીકીજીના આશ્રમથી પર્ણશાલામાં ગયા તે જ રાત્રિએ બે પુત્રને જન્મ આપ્યો. જે દિવસ શત્રુનો નાશ કરનાર પ્રેમ લોભના પહેલોને છોડીને ઋષિભા નાની પ્રતિક ત્યાગરૂપી પર્ણકુટીમાં જાય તેમાં જ આત્મરૂપી સીતા બે પુત્ર પેદા કરે છે. લવ અર્થાત જ્ઞાન અને કુશ અર્થાત કર્મ. નિસ્વાર્થ નિર્મળ પ્રેમ જ્યારે જગતમાંથી દુશ્મનાવટનો ભાવ દૂર કરે છે અને બધાને પોતાના સમજીને બધા માટે સદભાવ ધારણ કરે છે ત્યારે આપોઆપ તેનું પરિણામ એવું આવે છે કે મનુષ્ય ભોગ અને સંગ્રહકોરી છોડી દઈને સંયમ અને ત્યાગની ભાવનાઓ વાળો બને છે. વાલ્મીકીની પર્ણકુટીમાં ગયા એ પંક્તિનો આ જ અર્થ થાય. આવું જ્યારે બને ત્યારે આત્માના સદજ્ઞાનનો પ્રકાશ થાય છે અને પછી તે સત્કર્મમાં જ પ્રવૃત્તિવાળો બને છે. સીતાએ બે પુત્રોને જન્માવ્યા એનો અર્થ આ જ્ઞાન અને કર્મથી પ્રવૃત્તિ પ્રગટ થઈ એવો થાય. આત્મોન્નતિની આ બે મહાનતા સિદ્ધ અવસ્થાઓ છે. ગાયત્રી રામાયણના આ 24 શ્લોકોમાં ધર્મ નીતિ સમજ તંદુરસ્તી આધ્યાત્મિકતા વગેરે વિશેના રહસ્યોનું ઉદ્બોધ કરવામાં આવ્યું છે, તે અંગેનું માર્ગદર્શન કરવામાં આવ્યું છે. આ છેલ્લો શ્લોકમાં આ બધા સદાચારણોનું પરિણામ શું આવે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. આપણે જોયું કે છેલ્લા સીતાને બે પુત્ર થયા એ વિશે કહેવામાં આવ્યું. આત્માનો ખોળો સદજ્ઞાન અને સત્કર્મરૂપી બે પુત્રોથી ભરાઈ જાય છે. આ પુત્રોને મેળવીને સીતા પોતાના બધા દુઃખોને ભૂલી ગયા હતા. એવી જ રીતે આત્મા પણ તપશ્ચર્યાથી થયેલા બે કષ્ટોને ભૂલી જઈને આ બે સ્વર્ગીય પુત્રોના આનંદથી સભર બને છે. પછી તો એ ધન્ય બને છે. સદજ્ઞાન અને સત્કર્મ જેને મળ્યા તેને તો ચારે તરફથી જ લાભ મળતો રહે એ આનંદ અસીમ છે, તેને સીમા જ ન હોય. ગાયત્રી દ્વારા આવો પરમ આનંદ મળે છે. આ 24 શ્લોકોમાં મહર્ષિ વાલ્મીકીએ પોતાના અનુભવ અને જ્ઞાનનો સાર આપી દીધો છે. ઉપરની પંક્તિઓમાં તો એ તરફ ફક્ત અંગુલી નિર્દેશ થઈ શક્યો છે. સુજ્ઞ વિચારકે આ 24 સૂત્રોમાં છુપાયેલા રહસ્ય સંબંધી સ્વતંત્ર રીતે ચિંતન મનન કરશે તો તેમને અદ્ભુત જ્ઞાનરૂપી રત્નો મળશે. ગાયત્રી હૃદય. આ ગાયત્રી હૃદયને કેટલાક ગ્રંથોમાં ગાયત્રી ઉપનિષદ પણ કહ્યું છે. ઉપનિષદોમાં બ્રહ્મજ્ઞાની તત્વજ્ઞાની ચર્ચા હોય છે. એવા ગ્રંથોમાં આત્મતત્વનું ચિંતન અને તેની પ્રાપ્તિના માર્ગો વિશેની વિચારણા કરવામાં આવે છે. આમાં પણ એવા જ વિષયોની ચર્ચા કરવામાં આવી છે, તેથી એને ઉપનિષદ કહેવું પણ ઉચિત જ ગણાય. પરંતુ ગોભદ બ્રાહ્મણ કેટલીક કંડિકાઓનું બનેલું ગાયત્રી ઉપનિષદ આપણે જોયું. આમ એક જ નામના બે ગ્રંથો હોય તો ભ્રમ ઊભો થવાની શક્યતા છે. તેથી આ ઉપનિષદને પ્રાચીન ગ્રંથકારોએ ગાયત્રી હૃદય એવું નામ આપ્યું છે. અમે પણ ગ્રંથકારોને અનુસર્યા છીએ અને આપણે ગાયત્રી હૃદય કહીશું અને ગોપત બ્રાહ્મણવાળી કંડિકાઓવાળા ગ્રંથને ગાયત્રી હૃદય તે ઉપનિષદ જ છે. આ ગ્રંથમાં મહત્વપૂર્ણ તત્વ ચર્ચા કરવામાં આવી છે. ઓમ નમસ્કૃત્ય ભગવાન યાજ્ઞવાલક્ય સ્વયંભવમ पप्पी पृच्छाति त्वं ब्रूहि ब्रहात् गायत्रयुत्पत्ति तुमिच्छामि ब्रह्मज्ञानोत्पत्ति प्रकृतिं परिमेच्छामि। याज्ञवाल्क्य ऋषि ब्रह्मा ने पूछे थे कि गायत्रीनी उत्पत्ति केवी रीते थई। आ जिज्ञासा एमने एटला माटे करी के गायत्रीनी उत्पत्तिनु ज्ञान थाय तो ब्रह्म ज्ञान पण उत्पन्न थाय। आनो अर्थ ए थयो के गायत्रीनी उत्पत्तिनु जे कारण छे के ते कारण ब्रह्म ज्ञाननी उत्पत्तिनु पण छे। खरेखर तो आ बे नाम एक ज वस्तुना छे। आ बेमांथी एकनु ज्ञान मेळववाथी બીજાનું જ્ઞાન આપોઆપ જ મળી રહે। બ્રહ્મ ઉવાચ પ્રણવેન વ્યાહતિભિ પ્રવર્તને તમસ્તુ પરમ જ્યોતિ કા પુરુષ સ્વયંભૂ વિષ્ણુ રીતિ સો અય સૃજતિ અથો તાહા સ્વાગુલ્યા મથનાતિ મથ્યામાનાત ફનો ભવતી ફનાદ ષડ શુદો ફવતી બુદ્ધ બુદ્ધાદંડ ભવતી અડાદ્રા યુભમ ભવતી વાયોર અગ્નિ ભવતી અગ્નેરો કારો ભવતી ઓમકારાદ વ્ય હતિ ભવતી વ્યાહત્યા ગાયત્રી ભવતી ગાયત્ર્યા સાવિત્રી ભવતી સાવિત્ર્યા સરસ્વતી ભવતી તાસ્માં લોકાઃ પ્રવર્તન્તે ચત્વારા વેદાઃ સોપનિષદ સેતિહાસા સવતે યા યત્રાયા પ્રવર્તન્તે યથાગ્નિદ દેવાનામ બ્રાહ્મણો મનુષ્યાણામ મેરુ શિખરીણામ ગંગા નદીનામ વસંત ઋતુણામ બ્રહ્મા પ્રજ્ઞાપતિના મેવાસૌ મુખ્યાં ગાયત્રયા ગાયત્રી છંદો ભવતી। બ્રહ્માજી કહે છે ઓમકાર અને ભૂભૂર્વસ્વની સાથે પરમ જ્યોતિનો સંબંધ છે। એ જ્યોતિ પ્રકૃતિના સત અને રજુગુણોના સ્પર્શ તો કરે છે પણ તમોગુણથી તે તદ્દન દૂર છે। પ્રથમ સતોગુણ છે, તેની ઉપાસના કરનારામાં સતોગુણી પ્રવૃત્તિઓ વધે છે અને સાથે સાથે તેમને રજોગુણ સંબંધી વૈભવ પણ મળે છે। જેમના હૃદયમાં આત્મજ્ઞાન સમય આદર્શ ધર્મ સત્કર્મ સેવા ઉદારતા પ્રેમ અને આત્મીયતાના સાત્વિક ભાવ પ્રગટ થયા હોય છે તેમના બાહ્ય જીવનમાં યજ્ઞ ઐશ્વર્ય સુખ વૈભવ પ્રતિષ્ઠા તંદુરસ્તી વગેરે રાજસ સમૃદ્ધિઓ પણ હોય એ સ્વાભાવિક છે। પ્રવણ અને વ્યાહતિઓનું જોડું આત્મજ્ઞાન અને સુખ શાંતિના જોડા જેવું જ છે। જ્યાં આ બે તત્વ હોય ત્યાં દુઃખ દરિદ્રતા કલેશ અસંતોષ દીનતા હીનતા ક્રૂરતા પાપ વગેરેનું અંધારું ટકી શકતું નથી। જ્યાં પ્રકાશની મહાન જ્યોતિ હાજર હોય ત્યાં બિચારું ટકી જ કેવી રીતે શકે। જે જ્યોતિર્મય પુરુષનું અખંડ જ્યોતિનું ઉપર વર્ણન કરવામાં આવ્યું છે તે કોણ છે? તે અજન્મા પરમાત્મા છે। પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે। જ્યાં પરમાત્માનો નિવાસ હોય ત્યાં અજ્ઞાનના પાપનો અંધકાર રહી શકે નહીં। પરમાત્માના ભક્તિનું અંતઃકરણ હંમેશા જ્ઞાનરૂપી જ્યોતિથી પ્રકાશિત રહે છે। સૃષ્ટિનું નિર્માણ કેવી રીતે થયું? હવે એ પ્રશ્ન પર વિચાર કરવામાં આવે છે। એ જ્યોતિ પુરુષ પરમાત્માએ સૌથી પહેલાં જળથી ઉત્પત્તિ કરી, પછી જળનું પોતાની આંગળીઓથી મંથન કર્યું, એ મંથનમાંથી ફીણ ઉત્પન્ન થયું, ફીણમાંથી પરપોટા થયા, એ પરપોટાઓમાંથી અંડ ઈંડુ અર્થાત પાર્થિવ પરમાણુઓ થયા. પરમાણુઓમાંથી વાયુ પેદા થયો. વાયુના હલનચલનથી પરમાણુઓમાં સંઘર્ષ પેદા થયો અને એ સંઘર્ષથી અગ્નિ પેદા થયો. એ અગ્નિમાંથી ઓમકાર એટલે કે શબ્દ જન્મ્યો. શબ્દને આકાશ પણ કહે છે. આ રીતે ઈશ્વરની ઈચ્છાથી એક કરતાં પાંચ તત્વો પેદા થયા. જે રીતે સૂર જગતના પાંચ તત્વો પ્રગટ્યા તે રીતે જ સૂક્ષ્મ ચૈતન્યના પણ પાંચ કોષ બન્યા. રસને જર કહે છે. રસનો ગુણ સ્વાદ છે એટલે અનુભૂતિ અનુભવ છે. જેના દ્વારા પ્રાણી રસનું આસ્વાદન કરે છે. જેના દ્વારા તેને રસનો અનુભવ થાય છે તેનું અંગ પહેલાં વિકસિત થયું. જો તેનામાં જુદા જુદા પ્રકારના સ્થૂળ અને સૂક્ષ્મ સ્વાદોને અનુભવ કરવાની શક્તિ પ્રગટ ન થઈ હોત તો તેનામાં ચૈતન્યનો વિકાસ થઈ શકત નહીં. આથી સૌ પહેલાં જળના આવરણવાળું પ્રાણી બન્યું. આ જળના આવરણને આનંદમય કોષ કહે છે. જળને મથવામાં આવ્યું. એ મંથનથી ફીણ થયો. ફીણમાંથી પરપોટા બન્યા અને તે પરપોટાઓમાંથી પાર્થિવ પરમાણુ બન્યા. અર્થાત અનુભૂતિ દ્વારા પોતાની અભિષ્ટ વસ્તુની તેણે શોધ કરી. મંથન થયું એને પ્રાપ્ત કરેલા પદાર્થની ઈચ્છા થઈ. તે ફીણ કહેવાયું. ઈચ્છાએ પદાર્થોની કલ્પના કરી. તે કલ્પના તે પરપોટા. આ શોધ અને આ કલ્પના સાથે જે પાર્થિવ આવરણ રચાયું તેને ચૈતન્ય સૃષ્ટિમાં વિજ્ઞાનમય કોષ કહે છે. અંડમાંથી પરમાણુમાંથી વાયુ પેદા થયો. વાયુનો અર્થ છે ગતિ. વિજ્ઞાનમય કોષની સૂક્ષ્મતાને વધારે સૂક્ષ્મ અને સફળ બનાવવા માટે ગતિની જરૂર હોય છે. વાયુ ગતિમય છે. પરમાણુઓમાંથી વાયુ બન્યો. વિજ્ઞાનમય કોષમાંથી મનોમય કોષ બન્યો. વાયુના સંઘર્ષમાંથી અગ્નિ પેદા થયો. મનની દોડાદોડ શરૂ થઈ ગઈ. સૂક્ષ્મને સ્થૂળ બનાવવા માટે અપ્રત્યક્ષને પ્રત્યક્ષમાં અનુભવવા માટે એવી સાધન સામગ્રીઓની ઇન્દ્રિયોની જરૂર ઊભી થઈ. જેથી પ્રકૃતિના સ્થૂળ પરમાણુઓની સાથે સંબંધ સ્થાપિત થઈ શકે. આ જરૂરિયાતે શોધ કરી. એક ઉષ્ણતા ગુણવાળું વિકાસશીલ ક્રિયામય શરીર પેદા થયું અને સૂક્ષ્મ શરીર અથવા પ્રાણમય કોષ કહે છે. મન બુદ્ધિ અને અહંકારની સાથે દસે ઇન્દ્રિયોએ આ અગ્નિગુણવાળા પ્રાણમય કોષમાં પેદા થઈ. અગ્નિમાંથી ઓમકાર શબ્દ આકાશ બન્યું. આકાશ ઈશ્વરના પ્રત્યક્ષ નિવાસ સ્થાન બ્રહ્માંડનું બીજ કહેવાયું. આને જ સ્થૂળ શરીર કહે છે. આ અન્મય કોષ ધ્યાનની અવસ્થામાં પ્રકૃતિના અંતરલ પ્રદેશમાં પ્રતિક્ષણ ચાલતા ઓમ ધ્વનિના શબ્દ ગુંજનને સાંભળે છે. એ અન્મય કોષમાં જ ઓમ પ્રગટ થાય છે. આથી આ શરીરને અન્મય કોષ ઓમકાર પણ કહે છે. આ પાંચ તત્વો પાંચ કોષોની ઉત્પત્તિ થઈ ગયા પછી તેની મર્યાદા નક્કી કરવામાં આવી. આ પંચતત્વ ક્યાં સુધી કામ કરશે. આ પંચકોષવાળું શરીર પોતાની ગતિ કેટલા ક્ષેત્રોમાં ચાલુ રાખશે. એની સીમા ભૂહ ભૂવઃ અને સ્વઃ લોક છે. શરીર ભૂલોક છે. મસ્તિષ્ક ભૂવઃ લોક છે અને અંતઃકરણ સ્વઃ લોક છે. આકાશ પાતાળ અને પૃથ્વી એ ત્રણેય સ્થૂળ લોક કહેવાય છે. ચૈતન્ય પ્રાણી માટે એ ત્રણેય વ્યુહતિઓ તેમના સ્વત્વમાં પણ રહે છે. શરીર મસ્તિષ્ક અને અંતઃકરણ વ્યાહતિમય છે. વ્યાહતિમયમાંથી ગાયત્રી ઉત્પન્ન થઈ. ત્રણેય લોકોમાં કામ કરનારી પ્રાણશક્તિઓ પેદા થઈ. ગાયત્રી કારણ શક્તિ, સાવિત્રી સૂક્ષ્મ શક્તિ, અને સરસ્વતી સ્થૂર શક્તિ છે. આ એક ઈશ્વરીય શક્તિ જ્યારે જુદી જુદી સ્થિતિઓમાં હોય છે ત્યારે જુદા જુદા નામોથી ઓળખાય છે. જ્ઞાનની સ્થૂળ શક્તિનું નામ વેદ છે. આ વેદ શક્તિ બ્રહ્માના રૂપમાં પ્રગટિ, બ્રહ્માએ એ શક્તિને વ્યવસ્થિત સ્વરૂપ આપીને સર્વ સામાન્ય લોકો માટે ઉપયોગી અને સુસંપાદિત બનાવીને ચાર ભાગોમાં વહેંચી દીધી. એ બ્રહ્માએ વેદોની સાથે જુદા જુદા લોક પણ બનાવ્યા, લોકોને વેદ જ્ઞાનથી સુસજ્જિત કર્યા, ધર્મ અર્થ કામ અને મોક્ષને પણ જ્ઞાનમય ગણ્યા છે. વેદના તથ્યોનો વિસ્તાર ઉપનિષદો અને ઇતિહાસ ગ્રંથોમાં પણ છે. બધું ગાયત્રીમય જ છે. દરેક જાતિમાં દરેક શ્રેણીમાં જે વિશેષતા હોય છે તે પ્રશંસનીય હોય છે, તેનો જ વૈભવ હોય છે અને તે વર્ગમાં તેની જ મહત્તાનું ગૌરવ હોય છે. દેવતાઓમાં અગ્નિ, મનુષ્યોમાં બ્રાહ્મણ, પર્વતોમાં સુમેરુ, નદીઓમાં ગંગા, ઋતુઓમાં વસંત અને પ્રજાપતિઓમાં બ્રહ્મા શ્રેષ્ઠ છે. એટલું જ નહીં પણ તેઓ વિશેષ છે, અસાધારણ છે અને મહત્વપૂર્ણ છે. એ જ રીતે બધા જ છંદોમાં, સંપૂર્ણ જ્ઞાનમાં, સંપૂર્ણ શક્તિઓમાં ગાયત્રી શ્રેષ્ઠ અને વિશેષ છે. કિમ વૈ બુહુ, કિમ બુહુ, કિમ સ્વઃ, કિમ મહ, કિમ જનઃ, કિમ તપઃ, કિમ સત્યમ, કિમ તત્, કિમ સવિતુઃ, કિમ વેરણ્યમ, કિમ ભર્ગઃ, કિમ દેવસ્ય, કિમ ધીમહિ, કિમ ધિય, કિમ યઃ, કિમ નઃ, કિમ પ્રચોદયાત્તય, ભૂરિતિ ભૂલોકા ભૂ ઇત્યંતરિક્ષ લોકઃ, સ્વરિતિ સ્વલોકો, મહરિતિ મહલોકો, જનઃ ઇતિ જનલોકઃ, તપ ઇતિ તપલોકઃ, સત્યમિતિ સત્યલોકઃ, ભૂભુર્વસ્વ રીતિ ત્રૈલોક્ય તદિતિ તેજ, યતેજ સો અગ્નિ, સવિતા દિત્યોયમ વૈ વરેણ્યમ અન્નમેવ પ્રજાપતિ ભર્ગ ઇત્યાપો વૈ ભર્ગ. યદાપસ્તદ સર્વદેવતા દેવસ્ય સવિતુ દેવો વા યહ પુરુષ સવિષ્ણુ ભીમ હિત્ય સ્વર્ય યદૈશ્વર્ય સપ્રાણ ઇત્યાદ્યાતમ દયાદ્યાત્મમ તત્પરમમ પદમ તન્મહેશ્વર ધિય ઇતિ મહિતિ પૃથ્વી મહિ યોનઃ પ્રચોદયાદિતિ કામઃ કામઃ ઇમાન લોકાન પ્રત્યાયવયતે યો ન નસસી યો અનૃનૃષમ સપરો ધર્મ ઇત્યેષા વૈ ગાયત્રી. ગાયત્રીના દરેક શબ્દને બરાબર જાણી લેવો જોઈએ. એ દરેક શબ્દનું મહત્વ શું એ જાણવા માટે એક સપાટામાં બધા શબ્દો જોઈ નાખીએ તે ચાલે નહીં, પરંતુ દરેકે દરેક શબ્દ વિશે ગંભીર રીતે વિચાર કરીને તેના ગર્ભમાં છુપાયેલા અર્થ, રહસ્ય અને તેના સંદેશ પર વિચાર કરવો જોઈએ. આ વાત સમજાવવા માટે ઉપરની પંક્તિઓમાં એક એક શબ્દ વિશે જુદો જુદો પ્રશ્ન પૂછ્યો છે. ભૂહુ શું છે, ભુવઃ શું છે, સ્વઃ શું છે, તત્ શું છે, સવિતુ શું છે વગેરે દરેક શબ્દ માટે જુદો જુદો પ્રશ્ન પૂછીને દરેક વિશે જુદો જુદો વિચાર થઈ શકે એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ગાયત્રીની સાત વ્યૂહતિઓ અને તેના બીજા શબ્દોની સ્પષ્ટતા કરવામાં આવી છે. એ બધાનો અર્થ છો એ અંગે આ જ રીતે વિચારવું જોઈએ. ભૂહુ પૃથ્વીલોક, ભુવઃ आकाशलोक, स्व स्वर्गलोक, मह महालोक, जन जनलोक, तप तपोलोक, सत्यम सत्यलोक, तत् तेज अर्थात अग्नि, सविता एटले सूर्य, वेणियम अन्न, अन्न द्वारा प्रजानु पालन करनारी शक्ति एवो अर्थ लेवाय, भर्ग तप, तपनो तात्पर्य छे देवशक्तिनो समूह, देवस्य एटले सविता, देव पुरुष अर्थात विष्णु, धीमहि ऐश्चर्यनु ध्यान करिए छे, ऐश्चर्यनो अर्थ थाय छे प्राण, अध्यात्म परमपद अने महेश्वर, योनः प्रयोदयातनो अर्थ छे काम, काम एटले जेने कारणे लोक अथवा प्रजानु व्यवस्थित संचालन थाय छे ते असत अथवा खराब कामे करनारी कामना इच्छा नुशंस के त्याज्य गणाय छे, जे इच्छाओ सत्कर्मो करवानी प्रेरणा करे छे ते स्वीकारवा योग्य गणाय छे। आ प्रणाली ચાલતી રાખવી એ ગાયત્રીનું ખાસ કાર્ય છે, ગાયત્રીનું આ સ્વરૂપ છે। ભૂહ ભૂવઃ સ્વઃ મહઃ જનઃ તપઃ સત્યમ એ સાત લોકો છે, એ સાતે લોકનું વારંવાર સ્મરણ કરવું જરૂરી છે। આમ કરવાથી મનુષ્ય ફક્ત પોતાની જ મુશ્કેલીઓ, સ્વાર્થો કે લાગ વગેરેને ન જુએ અને અખિલ બ્રહ્માંડનો વિચાર કરે તથા પોતાને અખિલ બ્રહ્માંડનો એક અંગ માને, સંકુચિતતા છોડીને વિશાળ દ્રષ્ટિવાળા બનવાનો આ સુંદર ઉપાય છે। અને આમ કરવાથી મનુષ્ય પોતાની જાતને પણ ખરા સ્વરૂપમાં પિછાણી શકશે। તત્ સવિતા વરેણ્યમ ભર્ગ અને દેવ આ પાંચ શબ્દો દ્વારા તેજ, ઉષ્ણતા, અન્ન, દિવ્યતા અને પરમાત્મા એ પાંચ મહાન જરૂરિયાતો તરફ આપણું ધ્યાન ખેંચવામાં આવ્યું છે। આ પાંચેય તત્વો જીવનને માટે પરમ જરૂરી, અનિવાર્ય રીતે એકઠા કરવા જરૂરી છે। તેજ પ્રતિભા, સાલાશ નમ્રતા, પુરુષાર્થ અને પરાક્રમ આ તત્વો તત્શબ્દમાં સમાયેલા છે। ઉષ્ણતા, સ્ફૂર્તિ, પાચન શક્તિ, નિરોગીતા અને સુદઢતા આ તત્વો સવિતા સાથે સંબંધ ધરાવે છે। અન્ન, વસ્ત્ર, દૂધારા ઢોર, ગૃહિણી અને સંતતિ તેમજ જીવન જરૂરિયાતની અન્ય સર્વ વસ્તુઓને વેરણીય શબ્દ સૂચવે છે। ભર્ગ શબ્દ દ્વારા દિવ્યતા, સદ્ગુણો, યોગ્યતાઓ, શક્તિઓ અને બળ વગેરે ગુણોનો બોધ થાય છે। દેવસ્ય દ્વારા પરમાત્માનું સૂચન થાય છે। આ રીતે ગાયત્રીને જાણનારો પાંચ તત્વોની જરૂરિયાત અનુભવે છે તથા એ બધાને પુરુષાર્થપૂર્વક દૈવી મદદ મેળવીને પ્રાપ્ત કરે છે। ધીમહી એટલે ધ્યાન કરીએ છીએ, કોનું ધ્યાન? તે મંગલમય પરમાત્માનું ધ્યાન। તે પરમાત્માને હૃદયમાં ધારણ કરી લેવાથી તેમજ તેના નિયમોનું પાલન કરવાથી બધા જ પ્રકારના સુખ શાંતિ મળે છે। એના દ્વારા ઐશ્ચર્ય, પ્રાણશક્તિ, આત્માનો સાક્ષાત્કાર તથા પરમપદને મેળવી શકાય છે। ઈશ્વરની આ ધ્યાન ધારણા પૃથ્વીના જેવી અચર હોવી જોઈએ। યોનઃ પ્રચોદયાત એ શબ્દોમાં ઈચ્છાઓનો સંકેત છે। મનુષ્ય ઈચ્છાઓનો પુત્ર છે, ઈચ્છાઓ વગર તે રહી શકતો નથી। કામના, ઈચ્છા કર્યા કરવી તે તેનો સ્વભાવ છે અને ઈચ્છાઓને કારણે જ આ જ્યોત ચાલે છે। પરંતુ આપણી ઈચ્છાઓ અયોગ્ય કે ત્યાજ્ય ન હોવી જોઈએ। સ્વાર્થ, લોલુપતા, નિર્દયતા અને ભોગવિલાસ જેવી ત્યજવા જેવી ઈચ્છાઓથી દૂર રહીને સારી ઈચ્છાઓ જ સેવવી જોઈએ। ધર્મમય ઈચ્છાઓ સેવવી જોઈએ, સર્વનો શ્રેય કરનારી ઈચ્છાઓ જ સેવવી જોઈએ। ગાયત્રીનું ખરું સ્વરૂપ
આ જ છે, આ લક્ષણને આ ગુણને આપણામાં સ્થાપવા, સદા આ માર્ગ પર ચાલવું, એ જ ગાયત્રીની સાચી ઉપાસના છે. કિમ ગોત્રા કત્ય ધરા કતિ પાદાહ કતિ કુક્ષિહી કતિ શિષ્યાહ સાંખ્યાય નગોત્રા ચતુષ્વમ સત્યક્ષરમ વૈ ગાયત્રી દ્રિપદા ષષ્ઠ કુક્ષી પંચ શિર્ષા કે અશ્યા સત્રય પાદા ભવંતિ કા અશ્યા ષટ કુક્ષય કાની ચ પંચ શોષાણી. ઋગ્વેદોષ્યા પ્રથમ પાદો ભવતિ યજુર્વેદો દ્વિતીય સામવેદ સતૃત્ય પૂર્વાધિક પ્રથમા કુક્ષી ભવતિ દક્ષિણા દ્વિતીય પશ્ચિમા તૃતીયા ઉત્તરા ચતુર્થી ઉદ્ધર્વા પંચમી અધો અશ્યા ષષ્ઠી વ્યાકરણસ્ય પ્રથમ ષોર્ષ ભવતિ શિક્ષા દ્વિતીયમ કલ્પસ્તૃતીયમ નિરુક્તક ચતુર્થ જ્યોતિ શ્યામય મિતિ પંચમમ. કિમ લક્ષણ કિમ વિચેષ્ટિત કિમ હૃદાહતા લક્ષણામ મીમાંસા અર્થવેદો વિચેષ્ટિતમ છંદો વિધન રુદ હતાહ કો વર્ણ ક સ્વર શ્વેતો વર્ણ ષટ સ્વર. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ગાયત્રીનું ગોત્ર કયું, તેના કેટલા અક્ષર છે, કેટલા ચરણ છે, કેટલી કુક્ષી છે, કેટલા માથા છે. આ બધાનો ઉત્તર એ છે કે ગાયત્રીનું ગોત્ર સાંખ્ય ગીતામાં આ બંનેને એક જ માન્યા છે. યોગ્ય સાંખ્યો પ્રથબાલા પ્રવંદંતી ન પંડિતા. આશક્તિ તેમજ જગતના પદાર્થોનો ત્યાગ કરીને તેમનાથી વિમુખ બનીને આત્માને પામવો એનો અર્થ યોગ થાય છે. અને જગતના પદાર્થોને ઉત્સાહપૂર્વક ભોગ કરવા અને ઉદારતાથી તે બધાનો સન્માર્ગમાં ઉપયોગ કરવો તે બીજો માર્ગ છે. આ બીજો માર્ગ તે માર્ગ તે જ સાંખ્યનો માર્ગ છે. ગાયત્રીને સાંખ્યાયાન એટલે સાંખ્યનું ઘર કહ્યું છે. આ વાત સખ્ય માર્ગની પ્રધાનતા સ્વીકારીને જીવન જીવવાના આદર્શનો સંકેત કરે છે. આ જ ગાયત્રીનું ગોત્ર કહેવાય. ગાયત્રીના 24 અક્ષર છે, 3 ચરણ છે, કુક્ષી છે, 5 માથા છે. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ 3 ચરણનું શું હશે, 6 કુક્ષી એટલે શું, 5 માથાનો અર્થ શું. એના જવાબમાં કહેવામાં આવ્યું છે કે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ તેના 3 ચરણ છે. એ ચરણો પર ગાયત્રી ઊભી છે, આ વેદ તેના આધાર છે. 4th અર્થવેદ તો આ 3 વેદોનું ભાષ્ય છે. 6 કુક્ષીઓ તે 6 દિશાઓ છે, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઉદર્વ આકાશ અને અધસ પૃથ્વી, એ 6 દિશાઓમાં એટલે કે સર્વત્ર ગાયત્રી વ્યાપેલી છે. વેદના 6 અંગોને ગાયત્રીના શીર્ષ એટલે માથા કયા છે, છંદ એ ગાયત્રીનું શરીર છે અને બાકીના 5 વેદાંગો તેના 5 માથા છે. છંદ સિવાયના બાકીના 5 વેદાંગો વ્યાકરણ, શિક્ષા, કલ્પ, નિરુક્ત અને જ્યોતિષ એ તેના માથા છે. આ વેદાંગોમાં મહાન આદર્શો ભરેલા છે. એ બધા આદર્શો તથા ભાવનાઓને ગાયત્રીના માથામાંની લેવા જોઈએ. વેદાંગાઓમાં જે ભાવનાઓ સમાયેલી છે તે જ ભાવનાઓ ગાયત્રી શક્તિમાં રહેલી છે. હવે એ જાણવું જોઈએ કે ગાયત્રીનું લક્ષણ શું છે, તેની ચેષ્ટા શી છે, ઉદાહરણ શા છે. તો તેના જવાબમાં કહેવામાં આવ્યું છે કે મીમાંસા તેનું લક્ષણ છે, અર્થવેદ તેની ચેષ્ટા છે, અને છંદ તેનું પ્રતીક અથવા ઉદાહરણ છે. મીમાંસા એટલે વિચાર. ગાયત્રીનું મુખ્ય લક્ષણ વિચાર છે. કોઈ મનુષ્યમાં ગાયત્રી શક્તિનો આવિર્ભાવ થયો છે કે નહીં એ તેના વિચાર દ્વારા જાણી શકાય. જેના અંતઃકરણમાં ગાયત્રી પ્રગટ થઈ હશે તેના વિચારોમાં પરિવર્તન થયેલું જણાશે. તેના વિચાર, મનન, ચિંતન અને તેના નિર્ણયો વગેરે એક આત્મશક્તિવાળા માણસોના ગૌરવને અનુકૂળ હશે. આ છે ગાયત્રીનું લક્ષણ. લક્ષણ ઉપરથી જ આપણે કોઈની પરીક્ષા કરી શકીએ. ગાયત્રીના હાજરીનું લક્ષણ છે વ્યક્તિના ઉચ્ચ વિચારો. અર્થવેદ ગાયત્રીની ચેષ્ટા કાર્ય છે. અર્થવેદમાં વ્યવહારિક જ્ઞાન ભર્યું છે. શિક્ષણ, કલા, રસાયણ, વિજ્ઞાન, ચિકિત્સા, કામશાસ્ત્ર વગેરે જીવનની ઉપયોગી વિદ્યાઓનું વર્ણન અર્થવેદમાં થયું છે. જ્યાં ગાયત્રીની હાજરી હશે ત્યાં અર્થવેદમાં બતાવેલી ચેષ્ટાઓ દેખાશે. ઉદ્યોગ, પ્રયોગ, ઉત્પાદન, નિર્માણ, કલાકૌશલ, વ્યવસ્થા, પરિવર્તન, અન્યની સારી વસ્તુઓ ગ્રહણ કરવી, નકામી વસ્તુઓ ફેંકી દેવી વગેરે ચેષ્ટાઓ પ્રયત્ન રૂપે દેખાશે. ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિને માટે જ્યાં પુષ્કળ પ્રયત્ન થતો હોય ત્યાં ગાયત્રી શક્તિની ચેષ્ટા પ્રયત્ન રહેલી છે એમ સમજી લેવું. ગાયત્રીનું પ્રતીક ઉદાહરણ છે છંદ. છંદનો અર્થ છે પદાર્થ, લક્ષણો અને પ્રયત્નો દ્વારા, વિચારો અને કર્મો દ્વારા નિસંશય ઇષ્ટ વસ્તુઓ મળવાની જ. ઉદાહરણ એટલે નમૂનો. ગાયત્રી કેવી હોય છે તેનું ઉદાહરણ પરિસ્થિતિઓ અને પદાર્થોને બતાવીને આપવામાં આવ્યું છે. જ્યાં જાણે અજાણે ગાયત્રીની કૃપા હશે ત્યાંનું બાહ્ય વાતાવરણ શ્રેષ્ઠતાથી ભરેલું હશે. હવે ગાયત્રીનો વર્ણ અને તેનો સ્વર કયો તે જાણવું જોઈએ. તેનો વર્ણ શ્વેત, સફેદ છે. શ્વેત રંગ સત્વગુણ, શુભ્રતા, ઉજ્જવળતા અને પવિત્રતાનો પ્રતીક છે. હર્ષ્વ, દીર્ઘ, પ્લુત, ઉદાત્ત, અનુદાત્ત અને સ્વસ્તિ એમ છ પ્રકારના સ્વર છે. દરેક સ્વરના વિજ્ઞાન અને મહત્વ જુદા જુદા છે. શબ્દની શક્તિ અનંત છે. શબ્દો દ્વારા જે મોજું ઉત્પન્ન થાય છે તેમનાથી વિશ્વમાં વિવિધ પ્રકારના વાતાવરણ પેદા થાય છે. આ છ સ્વરો તે ધ્યાનના જ પ્રકારો છે. આ બધા દ્વારા જ પાંચ તત્વ અને સૂક્ષ્મ 24 તત્વોમાં ગતિનો સંચાર થાય છે. આ વિશે ગાયત્રી મહાવિજ્ઞાનના ત્રીજા ભાગમાં વિસ્તારથી લખવામાં આવશે. અહીં તો એટલું જ ધ્યાનમાં રાખી લેવું જોઈએ કે જગતની સંપૂર્ણ ક્રિયાઓને પ્રેરણા આપનારા બધા જ સ્વર ગાયત્રીમાં સમાયેલા છે. જે એ બધાના રહસ્યને સમજે છે તે ફાવે તે પ્રકારના સ્વર તરંગોને છેદી શકે છે અને મન ફાવતા પરિણામો ઉપજાવી શકે છે.